પવિત્ર શાસ્ત્રમાંથી ગીત શાસ્ત્રનું પુસ્તક અને 144મો અધ્યાય. મનીષભાઈને વિનંતી કરીશ તેઓ આપણે આગળ પ્રભુના વચનો વાંચશે. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 144મો અધ્યાય અને 11મી કલમથી 15મી કલમ સુધી પ્રભુના વચનો વાંચીએ.
ગીત શાસ્ત્રનું પુસ્તક 144મો અધ્યાય આકડી 11-15. મારો છૂટકો કર અને મને પાતાઓના હાથમાંથી બચાવ. તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે અને તેઓનો જમણો હાથ તો જુઠાઈનો જમણો હાથ છે. અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રૂપા જેવા થાવ. અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારાયેલી ઉણાની થાંભલીઓ જેવી થાવ. અમારી વકાળો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાવ. અમારા ગેટા અમારા વાડાઓમાં હજારો અને 10,000 બચ્ચા જણનારા થાવ. અમારા બાળકો ભાર ઉચકવામાં જબરા થાવ. ગાબડું પાડનાર કોઈ પણ ન થાવ અને નાસી છૂટનાર કોઈ ન હોવ. અમારી શેરીઓમાં કંઈ ગુમ ન પડો. જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે. જેઓનો દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
પ્રાર્થના કરી. અમારા જીવંત અને પ્રેમાળ વિશ્વપિતા, તમારા પવિત્ર વચનો માટે ફરીથી અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો જીવંત છે અને પ્રભુ અમારી પ્રાર્થના છે, તમે દયા કરો, કૃપા કરો અને આ વચનોનો ખુલાસો તમારા પવિત્ર આત્માની મારફતે તમે અમારી મધ્ય કરો. આજનો આશીર્વાદ પ્રભુ અમને આપો અને તમારી પુષ્કળ દયામાં અને કૃપામાં અમે પુષ્કળ આનંદિત અને આભારી હૃદય પ્રભુ અહીંથી જઈ શકીએ અને અમે અમારા દેવ યહોવાને ભજનારા, તેનું સ્તવન કરનારા, તેની સ્તુતિ કરનાર તમારા બાળકો થઈએ માટે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. છેલ્લા કેટલાક રવિવારથી આપણે બાઇબલમાંની જે ધન્યતાઓ છે એ ધન્યતાઓ સંબંધી વિચાર કરી રહ્યા છે અને જે કલમ પર વિચાર કરવા માંગીએ છીએ એ 15મી કલમ છે, જે નવું ટ્રાન્સલેશન છે. એમાં એ પ્રમાણે લખ્યું છે કે જે પ્રજાનો દેવ, જે પ્રજાનો ઈશ્વર એ યાહવે છે, એ પ્રજાને ધન્ય છે. અને એ બાબત વિશે હું વિચાર કરતો હતો કે ઈસરાયેલ પ્રજા શા માટે પોતાને ધન્ય સમજતી હતી અને શા માટે ઈસરાયેલ પ્રજા એ ધન્ય છે, વાય વી આર બ્લેસ્ડ, એ પ્રશ્ન કદાચ આપણા હૃદયમાં થાય. ઘણા બધા આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે કે જે પ્રજાનો ઈશ્વર યાહવે છે તેનું વર્ણન દાઉદ રાજા અહીંયા પોતાના ગીતમાં કરે છે. આ પ્રજાનું જીવન કેવું છે, એટલે કે કેવા ભૌતિક અને આત્મિક આશીર્વાદો પ્રભુએ આપ્યા છે. પ્રભુ કેટલો, પ્રભુનો આભાર આપણે કેટલો બધો માનવો જોઈએ કે આપણા જીવનમાં પ્રભુએ ઘણા બધા ભૌતિક અને આત્મિક આશીર્વાદો આપ્યા છે. ઘણી વખત ગઈકાલે મેં કહ્યું એ પ્રમાણે કે આપણી પાસે જે નથી એનો આપણે વિચાર કરીએ છીએ, જે છે એનો આપણે વિચાર નથી કરતા, પણ જે નથી એનો વિચાર કરીને આપણે એની ચિંતા કરીએ છીએ. મારા જીવનમાં એવું ઘણીવાર બને છે અને કદાચ તમારા જીવનમાં પણ એવું બને જ. પણ એ ઈશ્વર પ્રજા શા માટે પ્રભુની આગળ ધન્યતા અનુભવે છે એ બાબત સંબંધે થોડોક સમય વિચાર કરવા માગીએ. શું એ લોકો બહુ ધનાઢ્ય દેશમાં રહેતા હતા એટલા માટે પોતાને ધન્ય સમજતા હતા, અથવા શું એ બીજી પ્રજાઓ કરતા બહુ જ ચઢિયાતા હતા, દૂધ મતથી રેલછેલવાળા દેશમાં તેઓ રહેતા હતા, તેથી આ કદાચ એ સાચું હોઈ શકે. પરંતુ એનાથી વિશેષ જે અગત્યના કારણો છે એ કારણો આજે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. નિર્ગમનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 5મી કલમ.
નિર્ગમનું પુસ્તક 19મો અધ્યાય અને 5મી કલમ. તો હવે જો તમે મારું કેવું માનશો ને મારો કરાર પાડશો તો સર્વ લોકોમાંથી તમે મારો ખાસ ધન થશો.
અહીંયા જે પ્રભુ બાપ વચન આપણને કહે છે તે જ્યારે લોકો મિસર દેશની અંદર હતા અને મિસર દેશમાં ભયંકર ગુલામી લોકો ભોગવી રહ્યા હતા અને ત્યાં પછી મૂસાને પ્રભુ ઉભો કરે છે, આપણે જાણીએ છીએ આખી વાત. અને પછી ગુલામીમાંથી પ્રભુ એમને બહાર કાઢી લાવે છે. એ લોકો મિસરમાંથી બહાર નીકળીને સિનાઈ પર્વતની પાસે જે તળેટી છે એ તળેટીમાં આવીને ઉભા રહે છે અને ત્યાં પ્રભુ બાપ એમને કંઈક યાદ દેવડાવવા માંગે છે. પ્રભુ કંઈક એમને કહેવા માંગે છે કે તેઓ મિસરમાંથી નીકળ્યા ને ત્રીજે દિવસે જ્યારે સિયોન સિનાઈ પહાડની તળેટીમાં આવે છે ત્યારે જેમનો ઈશ્વર યાહવે છે તેમના માટે ઈશ્વરે શું કર્યું છે એ અનુભવમાં પ્રભુ એમને દોરી જાય છે. પ્રભુ એમને જેને કે યાદ દેવડવા છે. પ્રભુ કહે છે કે હું તમને કેવી રીતે મારી પાસે લાવ્યો, એટલે કે જાણે ગરુડની પેઠે પાંખો પર બેસાડીને હું તમને મારી પાસે લાવ્યો. કેટલી બધા અદ્ભુત આપણા ઈશ્વર છે, કેટલી બધી અદ્ભુત રીતે સંભાળીને પ્રભુ એના બાળકોને ગરુડની પેઠે જાણે કે સંભાળીને પ્રભુ તેમને તેમની પાસે લાવે છે. કેવી તેમની અદ્ભુત રીતે કાળજી લીધી. 40 વર્ષ સુધી લોકો કહે છે અરણ્યમાં ભટક્યા, 1 કે 2 વર્ષની 3 વર્ષની, પણ 40 વર્ષ સુધી અરણ્યમાં ભટક્યા, પણ એમને કપડાં કે છે કદી ફાટી ગયા નહીં, એમને અંગરખા કદી ફાટી ગયા નહીં, એમને કોઈ વાતની ખોટ પડી નહીં. કારણ કે પ્રભુ એમની સાથે હતા, પ્રભુ એમની નજીક લાવ્યા હતા. હેબ્રીઓનો પત્ર તેનો 12 અધ્યાય અને 18 થી 24 કલમ. હેબ્રીઓનો પત્ર તેનો 12 અધ્યાય 18 થી 24.
જેના સાંભળનારા વિનંતી કરી એવું ફરીથી અમને કહેવામાં ના આવે. એમ કે જો કોઈ જાનવર પણ વાળને અડકે તો તે પથ્થર થી મારી જાય એવી જે આજ્ઞા થઈ હતી સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે શંકાનું રક્ત આવેલના કરતા સારું બોલે છે તેની પાસે આવ્યા છો.
હેબ્રીઓના પત્રનો જે લેખક છે એ વિશેષ કરીને જ્યારે તેમના લેખકોને તેમના વાચકોને જ્યારે લખે છે ત્યારે કમ્પેરિઝન કરે, કંઈક સરખામણી કરે છે. એટલે કે તમે લોકો જાણે કે સિયોન પહાડની પાસે આવ્યા હતા કેવી પરિસ્થિતિ હતી, પણ કહે છે કે આ મારા જે વાચકો છે કે સિયોન પહાડની પાસે નહીં પણ બીજી કોઈ બાબત, એટલે પ્રભુ યેશુ ખ્રિસ્તની પાસે જાણે તમે આવ્યા છો. પ્રભુનું વચન કહે છે કે આપણે કેટલા બધા ધન્ય છે પ્રભુ ઈસુમાં ઈશ્વરની પાસે આવ્યા છે. ઈસરાયલ પુત્રો જ્યારે પ્રભુની પાસે આવ્યા ત્યારે ત્યાં ભય હતો, જ્વાળા હતી, નિરાશા હતી, અંધકાર હતો, ભયંકર તોફાનનો અનુભવ તેઓએ કર્યો, રણશિંગડાનો અવાજ તેમણે સાંભળ્યો, ભયંકર વાણી તેમને સંભળાવવામાં આવી. એટલે કોઈ પણ પ્રાણી પણ જો પર્વતને અડકે તો કહે છે કે એ માર્યું જાય, એટલી બધી પવિત્રતા ત્યાં તેમને જોવા મળે. અસંખ્ય દૂતોની પાસે કહે છે કે તેઓ આવ્યા હતા અને કહે છે કોઈ પણ પ્રાણી પર્વતને અડકે તો મારી જાય એટલું જ નહીં, પરંતુ કે મૂસા પોતે પણ ભયથી ધ્રુજી ઉઠ્યો. પણ તમે એના જે વાંચકો છે એટલે આપણને કહે છે કે તમે તો સિયોન પર્વત એટલે જીવંત ઈશ્વરના નગર સ્વર્ગીય યરુશલેમની પાસે આવ્યા છો. આપણે કેટલી બધી ધન્યતા અનુભવી છીએ કે આપણે તો પ્રભુ યેશુ ખ્રિસ્તની પાસે આવ્યા છીએ, અસંખ્ય દૂતોની પાસે, કે જે દૂતો ઈશ્વરની સમક્ષ પવિત્ર 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 એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. અને એ ઈશ્વરની પાસે જ્યારે આપણે જઈએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ, ત્યારે એ દૂતોની ફોજની સાથે વાલા મિત્રો તમે જોડાઓ છો, એનો શું તમને અણસાર છે? કેટલી બધી ધન્ય બાબત છે મારાને તમારા અસંખ્ય દૂતોની પાસે, જેઓના નામ સ્વર્ગીય પુસ્તકમાં નોંધાયેલા છે તેવા લોકોની મંડળીની પાસે આવેલા છે. આ મંડળીની પાસે આપણે પ્રભુની પાસે આવ્યા છીએ કારણ કે જેમના નામ પ્રભુએ તેમની પવિત્ર પવિત્ર પુસ્તકમાં લખ્યા છે. પ્રભુનો હેતુ છે, પ્રભુની જે યોજના છે એ જાણવા માટે શું કદી આપણે પ્રયત્ન કર્યો? એક ટીમ તરીકે પ્રભુએ જાણે આપણને અહીંયા મૂક્યા છે. કેટલી બધી ધન્ય બાબત છે, કેટલી બધી અદ્ભુત બાબત છે. અને પછી કહે છે કે ઉદ્ધાર પામેલા આત્માઓની પાસે, ઈસુની સમક્ષ કૃપા અને માફી બક્ષતા રક્તની પાસે પ્રભુ આપણને લાવ્યા છે. આપણે સિયોન પર્વતની પાસે નથી આવ્યા, પણ આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા છીએ. માટે આપણે કેટલી બધી ધન્યતા અનુભવવી જોઈએ, કેટલો બધો આનંદ આપણને થવો જોઈએ. પ્રાર્થના કરતા, પ્રભુનો આભાર માનતા, પ્રભુના વચનો વાંચતા, અહીંયા પ્રભુના મંદિરમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણા હૃદયો જાણે કે આનંદથી અને ઉલ્લાસથી ગરકાવ થઈ જવા જોઈએ. નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને બીજી કલમ, નિર્ગમન 20 અને 2.
તને મિસર દેશમાંથી કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. તારું મુખ ઉઘાડ એટલે હું તે ભરીશ.
સ્ટીલભાઈ માફ કરજો, મેં જયંતિભાઈને વિનંતી કરી કે તેઓ બધા વચન વાંચે, પણ થેન્ક યુ સો મચ, આઈ રિયલી એપ્રિશિએટ. હવે અહીંયા જે નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને બીજી કલમ અને ગીતશાસ્ત્ર 81 અને 10મી કલમમાં આપણે ધન્યતા અનુભવીએ છીએ પ્રભુની પ્રજા તરીકે, કારણ કે પ્રભુએ આપણને ગુલામીમાંથી બહાર લાવ્યા છે. હવે તમને થાય કે ગુલામીમાંથી પ્રભુ મને ક્યાં બહાર લાવ્યો? તો ઇસરાયલ પુત્રોને બહાર લાવ્યો. સાથે સાથે ઇસરાયલ પુત્રો મિસરની ગુલામીમાં હતા, કારણ કે હું તારો ઈશ્વર જે તને ઇજિપ્તની ગુલામીમાંથી બહાર કરી લાવ્યો એ તારો દેવ છું, હું એ તારો પ્રભુ છું. પણ આપણે પાપની ગુલામીમાં હતા, શેતાનના સંકજમાં સપડાયેલા હતા. પાપનું રાજ જાણે કે મારા તમારા પર હતું, અને એ પાપના રાજમાંથી, પાપની ગુલામીમાંથી પ્રભુએ મને ને તમને છોડાવ્યા છે. કેટલી બધી મહાન બાબત છે, કેટલું બધું સાચું છે. આપણા માટે કોઈ આશા ન હતી, પણ આ બધું કર્મમાં પ્રભુનો હેતુ શું હતો? શા માટે પ્રભુએ એવું કર્યું? કદાચ આપણા માતા પિતાનો જો વિચાર કરીએ તો એ લોકો કદાચ કોઈ ગામમાં રહેતા હતા જ્યાં એમને માટે કોઈ આશા નથી, કોઈ જ આશા નથી, અને ત્યાંથી પ્રભુએ તેમને ઉંચકી લીધા. શા માટે? અને એનું જે કારણ છે એ પુનર્નિયમનું પુસ્તક તેનો 14મો અધ્યાય બીજી કલમમાં આપણે જોવા મળે. પુનર્નિયમ 14 અને 2.
પુનર્નિયમનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને બીજી કલમ. કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશ જાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા સારો પસંદ કર્યો છે.
પ્રભુનો જે હેતુ છે અહીંયા આપણને જોવા મળે છે પુનર્નિયમ 14 અને 2 માં, કે ઇસરાયલ પ્રજા અને આપણે એ તો જાણે કે યહોવાની પસંદ કરેલી પ્રજા છે. અને શા માટે પસંદ કરેલી પ્રજા છે? કારણ કે આપણે પવિત્ર પ્રજા થઈએ તે માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. પવિત્ર પ્રજા થઈએ એના માટે, અને કહે છે કે અનેક પ્રજામાંથી ઈશ્વરે તમને અને મને પસંદ કર્યા છે. શા માટે? કારણ કે આપણે પવિત્ર થયા. શું બીજી પ્રજાઓ કરતા આપણે સંખ્યામાં વિશેષ હતા? બીજી પ્રજાઓ કરતા શું આપણે ચડિયાતા હતા? બીજી પ્રજાઓ કરતા શું આપણે બહુ તારંતવાળા હતા, બહુ ધનવાન હતા, બહુ વિદ્વાન હતા? ના, આપણે વિષાદ વગરના હતા, અયોગ્ય હતા, નકામા હતા, ફેંકી દેવાને લાયક હતા. પણ છતાં પણ ઈશ્વરની એવી દયા અને ઈશ્વરની એવી કૃપા મારાને તમારા પર થઈ, આપણા માતા પિતા પર થઈ, કે પ્રભુએ આપણને પસંદ કર્યા. આપણા માતા પિતાને શા માટે પ્રભુએ પસંદ કર્યા? ઈશ્વરના પુત્રોને શા માટે પ્રભુએ પસંદ કર્યા? પુનર્નિયમનું પુસ્તક ને તેનો 7મો અધ્યાય 7મી અને 8મી કલમ. પુનર્નિયમ 7મો અધ્યાય 7મી અને 8મી કલમ.
પુનર્નિયમનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 7 અને 8 કલમ. યહોવાએ તમારા પર પ્રીતિ કરી તથા તમને પસંદ કર્યા, એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા, પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે સોગંદ તેણે તમારા પિતૃઓની આગળ ખાધા તે પાડવા તે ઈચ્છે છે, ને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યો છે તમને બંદીખાનામાંથી, એટલે મિસરના રાજા ફારોના હાથમાંથી છોડાવ્યા છે.
અહીંયા ઈશ્વર પુત્રોને પ્રભુ યાદ દેવો કે તમે સંખ્યામાં બીજાઓના કરતા કંઈ વિશેષ ન હતા, ચડિયાતા ન હતા, પણ જાણે કે મારો જે પ્રેમ હતો, મેં તમારા પૂર્વજોની આગળ જે મેં વચન આપ્યું હતું એ વચનનો હું બંધાયેલો હતો, એટલા માટે જાણે મેં તમને પસંદ કર્યા એ પ્રભુ તમને યાદ દેવડાવે છે. અને બાલા મિત્રો, શું તમે કદી વિચાર કર્યો કે આપણા દેશમાં કેટલા બધા ગુજરાતી લોકો છે, કેટલા બધા ભારતના લોકો છે, અને એમાંથી પ્રભુએ તમને પસંદ કર્યા, તમને નામ દઈને પ્રભુએ બોલાવ્યા, તમને પવિત્ર પ્રજા તરીકે પ્રભુએ પસંદ કર્યા, કારણ કે પ્રભુ તમારા પર પ્રેમ કરે છે અને પ્રભુએ જે વચન આપ્યું હતું એ વચનના પાળનાર સાચા દેવ તરીકે, વચનના સાચા દેવ તરીકે પ્રભુએ મને ને તમને પસંદ કર્યા. કેટલી બધી ધન્ય બાબત છે, કેટલી બધી અદ્ભુત બાબત આપણને જોવા મળે. કારણ કે ઈશ્વરની પવિત્ર પ્રજા થાય GCF ને, ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશીપને પ્રભુએ પસંદ કરી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની દ્વારા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની મારફતે પ્રભુએ ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશીપને ખંડી લીધી છે, એટલા માટે કે આપણે તેના પવિત્ર લોક થઈએ. અને એ પવિત્રાઈ તરફ શું આજે આપણે આગળ વધી રહ્યા છીએ કે પછી આપણે જ્યાં છે ને ત્યાંના ત્યાં જ છીએ? બહુ જ ગંભીર પ્રશ્ન હું મારી જાતને પૂછી રહ્યો છું અને તમને પણ પૂછી રહ્યો છું કે એ પવિત્રાઈ તરફ શું આપણે જઈ રહ્યા છીએ, કે જે હેતુસર પ્રભુએ મને ને તમને પસંદ કર્યા છે એ હેતુ શું આપણે સંપૂર્ણ કરી રહ્યા છે? કારણ કે હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે, હું તેઓની મધ્ય રહીશ ને તેઓની મધ્ય ચાલીશ. શું ઈશ્વર આપણી મધ્ય છે? અને જો ઈશ્વર આપણી મધ્ય છે તો શું પ્રભુનું પરાક્રમ આપણી મધ્ય છે? અને એ પ્રભુનું પરાક્રમ જો આપણી મધ્ય છે તો એનો અર્થ એમ કે પ્રભુ આપણી મધ્ય છે, આપણામાં છે, કે હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. બીજી બાબત જે તમારે આગળ મૂકવા માંગુ છું એ પ્રભુના ટોળા તરીકે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. ગીતશાસ્ત્ર 78:52, ગીતશાસ્ત્ર 78:52. જે કારણ પ્રભુ આપે છે કે જે રીતે ઘેટા ને ઘેટા પાળક સંભાળે છે, એમનું રક્ષણ કરે છે, એનું જતન કરે છે, એ રીતે ઘેટાના ટોળાની માફક કહે છે કે ઈશ્વર તમને બહાર કાઢી લાવે. અને મારા ને તમારા માટે પણ એટલું બધું સાચું છે. યોહાને લખેલી સુવાર્તા અને જેના 10મો અધ્યાય તમે વાંચો તો ત્યાં કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું અને ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. એ કહે છે કે ઘેટાને નામ દઈને બોલાવે છે અને ઘેટા તેની પાસે આવે છે. તમારા પ્રત્યેકના નામ પ્રભુ ઈસુ જાણે છે અને નામ દઈને પ્રભુ તમને બોલાવે છે. તમારા જીવનમાં જ્યારે કંઈ પ્રશ્ન હોય છે, તમારા જીવનમાં જ્યારે કંઈ મુશ્કેલી હોય છે ત્યારે ઈસુ જાણે છે, પ્રભુ ઈસુ એ જાણે છે અને તમને નામ દઈને એ બોલાવે છે અને તમારી કાળજી લે છે. શું એ અનુભવ તમે કર્યો છે? ઘેટા પાળકે જે પોતાના ઘેટાને સારું પોતાનો જીવ આપે છે અને ઘેટા કે જે પોતાના ઘેટા પાળકને ઓળખે છે. આપણે શું આપણા ઘેટા પાળકને ઓળખીએ છીએ? એમનો સાદ શું આપણે જાણીએ છીએ? પ્રભુના હાથ નીચે આપણે સલામત છીએ. પ્રભુ આપણું પૂરું કરનાર છે, આપણો દોરનાર છે, આપણું રક્ષણ કરનાર છે. જો ગીતશાસ્ત્રનું પુસ્તક તમને 78મો અધ્યાય તમે વાંચો જ્યારે તમને સમય મળે ત્યાં તમને એક શબ્દ વારંવાર સાંભળવા મળશે, પરંતુ અથવા પણ. પણ પ્રભુએ કહે છે કે એટલી બધી દયા એમના પર કરી, પ્રભુએ એટલો બધો પ્રેમ દર્શાવ્યો, પણ કહે છે કે મારા લોકોએ મારું સાંભળ્યું નહીં, પણ કહે છે મારા લોકો મારાથી દૂર ચાલ્યા ગયા, પણ છતાં કહે છે લોકોએ બંડ પોકાર્યું. શું પ્રભુના પ્રેમનો તમે અનુભવ કર્યો છે? પ્રભુની કાળજીનો તમે અનુભવ કર્યો છે? પ્રભુએ તમને જે આશીર્વાદો આપ્યા છે એનો અનુભવ શું તમે કરી રહ્યા છો? છતાં પણ આપણું વર્તન કેવું છે? પ્રભુના માટે ધારો કે ખર્ચા જવાનો દિવસ આવે તો શું આપણે એના માટે તૈયાર છે? ચોથી બાબત, યશાયાનું પુસ્તક તેનો 43:1-3, પ્રભુ આપણી સાથે રહેશે. યશાયા 43:1-3.
નદીઓમાં થઈને દેશ તેઓ તને દુભાશે
તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને મારશે નહીં, કેમ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાયલનો પવિત્ર દેવ તારો દાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસ્ર આપ્યો છે, તારે બદલે પુષ તથા સભા આપ્યા છે.
અહીંયા આપણે જે બાબત જોઈ રહ્યા છીએ તે કે જે પ્રજાનો ઈશ્વર યાહવે છે, જે પ્રજા કેટલી બધી ધન્ય છે. હા, પ્રભુ તેમને તેમની પાસે લાવ્યો છે એટલું જ નહીં, પરંતુ પ્રભુ એમને ગુલામીમાંથી છોડાવી લાવ્યો છે, પ્રભુના ટોળા તરીકે પ્રભુ એમને દોરી રહ્યો છે એટલું નહીં, પરંતુ કહેતી કે પ્રભુ આપણી સાથે છે. જો યાહવે મારો ઈશ્વર છે તો કહેતી કે મારે ભયભીત થવાની જરૂર નથી. કેવી ઇકોનોમીમાં આપણે જીવી રહ્યા છીએ જ્યાં જોબ માટે કોઈ સલામતી નથી, પણ ધન્યો જો પ્રભુના પવિત્ર નામને કે આપણા બધાની જોબ સલામત છે, પ્રભુએ આપણને સલામત રાખ્યા છે, કારણ કે પ્રભુ આપણી સાથે છે. કટોકટીનો સમય છે પણ પ્રભુ આપણી સાથે છે. શું આપણે પ્રભુનો આભાર માનવાનું ચૂકી જઈએ છે? એટલે કે તેણે નામ દઈને મને બોલાવ્યો છે, તે મને જાણે છે, તે મારી કાળજી રાખે છે. યહોવા પોતે પોતાના લોકોને કહે છે કે નામ દઈને બોલાવે છે, પ્રભુ જો ખ્રિસ્ત પણ પોતાના લોકોને એટલે આપણને નામ દઈને બોલાવે છે, કે તું મારો છે. પ્રભુની સાથે આપણો અંગત સંબંધ છે અને એ સંબંધમાં આપણે શું વધારે ને વધારે ગાઢ થઈએ છીએ કે પછી એ સંબંધ કોઈ રીતે કપાઈ ગયો છે? હું જાણતો નથી કયા કારણસર એ સંબંધ કપાઈ ગયો હોય, પણ એ જો સંબંધ કપાઈ ગયો હોય તો પ્રભુની સાથે એ સંબંધ સીધો કરવાની જરૂર છે. કારણ કે પ્રભુ કહે છે કે તું મારો છે, મેં તને ખંડી લીધો છે, મેં તને ખરીદી લીધો છે. તારે જીવનમાં જ્યારે મુશ્કેલી આવશે ત્યારે કહે છે કે હું તારી સાથે રહીશ, મુસીબત રૂપી નદીમાંથી તું જ્યારે જઈશ ત્યારે હું નદીઓ જ કહે છે તને ડૂબાડશે નહીં. કેટલું બધું અદ્ભુત વચન છે. ગમે તેવી જીવનમાં મુશ્કેલી આવે, માંદગી આવે, પરીક્ષણ આવે, ત્યારે કહે છે કે પ્રભુ આપણી સાથે રહેનાર છે, પ્રભુ આપણને મૂકી સતાવણી રૂપી અગ્નિમાં થઈને જઈશ ત્યારે તને આંચ આવશે નહીં. મારા જમણા હાથથી, 17મી કલમ જો તમે જુઓ તો કહે છે કે મારા જમણા હાથથી હું તને પકડી રાખીશ. એ પ્રભુ પર શું આપણે આપણો વિશ્વાસ રાખી શકીએ છીએ? શું એમના પર આપણે ભરોસો કરી શકીએ છીએ? કેટલી બધી અદ્ભુત બાબત છે. હા, પ્રભુ કહે છે કે હે યાકૂબ તારો ઉત્પન્ન કરનાર અને હે ઇસ્રાયલ તારો બનાવનાર, તને એવું કહે છે કે તું દીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તને નામ દઈને બોલાવ્યો છે, તું મારો છે. અને તારા જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવશે પણ હું કહે છે તને કદી મૂકી દઈશ નહીં, તું અગ્નિમાં પણ ચાલીશ પણ તને આંચ લાગશે નહીં, જ્વાળા તને બાળશે નહીં, કેમ કે હું યહોવા તારો દેવ છું. આ અગત્યની બાબત છે કે હું યહોવા તારો દેવ છું. શું એ યહોવા તમારો અને મારો દેવ છે? ઇસ્રાયલ પ્રજાનો એ દેવ હતો, શું તમારો અને મારો એ દેવ છે? કહે છે કે જે પ્રજાનો ઈશ્વર યાહવે છે તેને ધન્ય છે, જે પ્રજાનો ઈશ્વર યાહવે છે તેને ધન્ય છે. ત્યારબાદ છેલ્લી બાબત તમારે આગળ મૂકવા માંગુ છું, કહે છે કે જ્યાં યાહવે ઈશ્વર છે ત્યાં શું બને છે? ગીત શાસ્ત્ર 144 જે કલમ વાંચી ફરીથી આપણે વાંચીશું. નવું બાઇબલ છે એમાંથી વાંચો, મહેરબાની કરી તમારી નેન્સીની પાછળ છે નવું બાઇબલ, નવું ટ્રાન્સલેશન. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 144મો અધ્યાય અને 11મી કલમથી તે 15મી કલમ સુધી જે નવું ટ્રાન્સલેશન છે એમાં જ્યારે વધારે સારી રીતે લખવામાં આવ્યું છે, જો તમને વાંધો ન તો તમે મહેરબાની કરીને સાંભળશો. 144 11 થી 15.
ગીતશાસ્ત્ર 144 11 થી 15. મારો બચાવ કરો, આ શત્રુઓથી, આ જૂઠાઓથી, આ પ્રપંચી લોકોથી તમે મારો બચાવ કરો. જ્યાં યાહવે ઈશ્વર છે એવી સુખી અને આનંદિત જગ્યાનું વર્ણન આ પ્રમાણે છે. મારા દીકરાઓ જોશીલા અને વૃદ્ધિ પામતા વૃક્ષોના જેવા કદાવરતાઓ, રાજમહેલની દિવાલોના શોભાયમાન સ્તંભો જેવી સુંદર મારી દીકરીઓ થાઓ. અમારા કોઠારો દરેક પ્રકારના અનાજથી છલોછલ ભરપૂર થાઓ. અમારા ઘેટા અમારા ખેતરોમાં હજારો અને 10,000 કચ્ચા ચણનારા થાઓ. અમારા પર્વતો ખેતરોની પેદાશથી લાદેલા થાવ, અમારા નગર પર શત્રુનું આક્રમણ ન થાવ, પરંતુ સર્વત્ર શાંતિ પ્રવર્તે, અમારી શેરીઓમાં કોઈ અપરાધ ન કરે, જે પ્રજાનું અસત્ય વર્ણન છે તે પ્રજાને ધન્ય છે, જે પ્રજાના ઈશ્વર પ્રભુ છે તેઓને ધન્ય છે.
અહીંયા જે પ્રજાનું વર્ણન કરવામાં આવેલું છે કે જ્યાં યાહવે ઈશ્વર છે ત્યાં કહે છે કે જે કુટુંબ છે એ કુટુંબ સમૃદ્ધિવાન છે. સમૃદ્ધિવાન કુટુંબ આપણને જોવા મળે છે, સમૃદ્ધિવાન કોઠારો આપણને જોવા મળે છે, અને સલામતી ભર્યું જીવન આપણને જોવા મળે છે. જો આપણા જીવનમાં યાહવે એ ઈશ્વર છે તો મારું જે કુટુંબ છે એ કુટુંબ કહે છે કે સમૃદ્ધિવાન છે. અમારા દીકરા એ જોશીલા અને કદાવર થાવ. અને ફિલાડેલ્ફિયા ગુજરાત ક્રિશ્ચિયન ફેલોશીપમાં આ બાબત કેટલી બધી સત્ય છે કે આપણા દીકરા દીકરીઓ એ કહે છે કે વૃદ્ધિ પામતા વૃક્ષોના જેવા છે, એમના જીવનમાં તાજગી છે, ખૂબ ભણ્યા છે, ખૂબ ગણ્યા છે, ખૂબ ડિગ્રીઓ લીધી છે, અને એનો આપણને કેટલો બધો આનંદ છે. સારામાં સારી નોકરીઓ પ્રભુએ તેમને આપી છે, અને એ શા માટે? કારણ કે યાહવે એ આપણો ઈશ્વર છે, અને જ્યાં યાહવે ઈશ્વર છે ત્યાં કહે છે કે એ કુટુંબ સમૃદ્ધિવાન છે. એની દીકરીઓ કહે છે કે રાજમહેલમાં જે થાંભલી હોય છે, બહુ જ સુંદર એ થાંભલીઓ કહે છે કે એના પર કોતર કામ કરવામાં આવેલું હોય છે, અને એના પર જાણે કે છજનો જાણે કે આધાર હોય છે, એવી આધાર રાખનાર દીકરીઓ કહે છે કે જે હોય છે. પણ આજે એનાથી વિશેષ પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે. હા, ભૌતિક રીતે પ્રભુએ આપણને પુષ્કળ આશીર્વાદ આપ્યા છે, આપણા દીકરા દીકરીઓને સારામાં સારી નોકરીઓને સારામાં સારી ડિગ્રીઓ અને ઘણું બધું પ્રભુએ આપ્યું છે. પણ પ્રભુ હવે એવું ઈચ્છે છે, સમય આવી ગયો છે કે મંડળીના જુવાનો મંડળીમાં આગેવાની લેવા માટે આગળ આવે. સમય આવી ગયો છે વાલા જુવાનો કે મંડળીમાં આગેવાની લેવાના માટે તમે તમારા જીવનોને તૈયાર કરો. કાલે ઉઠીને શું થવાનું છે એ આપણે જાણતા નથી, પણ તમે આગેવાની લેવાના માટે આગળ આવો, એના માટે પ્રભુ આજે તમને પડકાર આપી રહ્યા છે. તમારા દીકરાઓ કહે છે કે સુવાર્તા પ્રચાર કરનાર થાય. જે રીતે વૃક્ષ એ બીજા ઝાડોને જાણે કે છાયો આપે છે, એ રીતે આપણા દીકરા દીકરીઓ બીજાઓને છાયો આપનાર બને. અને શું એના માટે કિંમત ચૂકવવાના માટે જુવાનો તમારી પાસે સમય છે, એના માટે શું તમે તૈયાર છો? કહે છે કે તમારી દીકરીઓ રાજમહેલ્ય જેવી શણગારેલી સાંભળ્યોને જેવી થાય. એટલું જ નહીં, પરંતુ બીજી જે બાબત કહે છે કે સમૃદ્ધિવાન કોઠારો પ્રભુએ આપણને આપ્યા છે. કેટલી બધી સમૃદ્ધિ પ્રભુએ ગુજરાત ક્રિશ્ચિયન ફેલોશીપને આપી છે. આપણા ઘરો સમૃદ્ધિવાન છે, આપણા કુટુંબો સમૃદ્ધિવાન છે, દરેક પ્રકારના અનાજથી કહે છે કે તે છેલ્લો છલ થાવ, તમારા ઘેટાની પુષ્કળતા પુષ્કળતાથી વૃદ્ધિ થાવ. પ્રભુએ આટલું બધું આપ્યું છે તો એ શું આપણે બીજાઓને ભાગીદાર નહીં બનાવીએ? પ્રભુના નામને ધન્ય કે પ્રભુ એવું મન આપણને આપે કે આપણે બીજાઓને પણ ભાગીદાર બનાવે. પ્રભુના મહાન સેવક ચાર્લ્સ સ્પર્જન એમણે એક દિવસ સંદેશો આપ્યો, અને સંદેશમાં એમણે ત્રણ પોઈન્ટ આપ્યા. પહેલા એમનો જે પોઈન્ટ હતો કે અર્ન એઝ મચ એઝ યુ કેન, એટલે લોકોએ કહ્યું કે પ્રેઝ ધ લોર્ડ, આ પારક સાહેબ તો એમ કહે કે તમારું જેટલું કમાવ હોય એટલું તમે કમાવો. પછી એમણે કહ્યું કે મારો બીજો પોઈન્ટ છે કે સેવ એઝ મચ એઝ યુ કેન, તમારાથી જેટલું બચાવાય એટલું તમે બચાવો. એટલે લોકો તો તાળીઓ પાડવા લાગીને ખુશ ખુશાલ થઈ ગયા કે એવો પણ આવો સંદેશો કહે છે કે દર વખતે જાણે કરો છો. અર્ન એઝ મચ એઝ યુ કેન, સેવ એઝ મચ એઝ યુ કેન, અને કહે છે કે ઉભો રહો. પણ મારો ત્રીજો પોઈન્ટ છે કહે છે કે ગીવ એઝ મચ એઝ યુ કેન, અને કહે છે કે મંડળીમાંથી ઉભાથી એવું બોલ્યો કે હી સ્પોઇલ ધ હોલ સર્મન, એટલે આખો સંદેશો મને બગાડી નાખ્યો. પ્રભુને માટે આપણો સમય આપવાના માટે જુવાનો તરીકે તૈયાર થઈ. અને ત્રીજી બાબત કહે છે કે સલામતી ભર્યું જીવન, સમૃદ્ધિવાન કુટુંબ, સમૃદ્ધિવાન કોઠારો, અને સલામતી ભર્યું જીવન જ્યાં શત્રુઓનું આક્રમણ ન થાય, શેરીઓમાં કહે છે કોઈ અપરાધ ન કરે, એવું જીવન પ્રભુ આપણને આપે. અને પ્રભુએ ખરેખર આપણા પર દયા કરી છે, પ્રભુએ આપણને સલામત રાખ્યા છે. દુનિયામાં જે કેટલા બધા સ્થળો એવા છે કે જ્યાં રહેવું પણ જોખમકારક છે, અહીં પણ જોખમ છે, પણ પ્રભુ આપણને સલામત રાખે છે, માટે એના નામને ધન્યવાદ. મારી પ્રાર્થના છે કે આ દિવસોમાં પ્રભુ એવા જુવાનોને ઊભા કરે, એવી વ્યક્તિને ઊભી કરે કે જેઓ મંડળીમાં આગેવાની લેવા માટે આગળ આવે, અને એમાં પણ પ્રભુના નામને મહિમા મળે. પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના અતિ પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ તમારા વચનોના માટે. અને પ્રભુ, અમારી પ્રાર્થના છે કે અમે અમારા પર તમે દયા અને કૃપા કરો કે અમારા જીવનોમાં યાહવે એ અમારા ઈશ્વર બને, જેથી કરીને પ્રભુ અમારા જીવનો પુષ્કળ સમૃદ્ધિમાન બને, આત્મિક રીતે અમે પુષ્કળ સમૃદ્ધિમાન થઈએ અને બીજાઓને પણ પ્રભુ અમે આશીર્વાદરૂપ થઈએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આપણે ઉભા થશું ને પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની મારી રોટલી આજ તમે આવો, જેમ અમે તેમ તો અમને પરીક્ષણમાં ના લાવો, પણ બધા જે મનુષ્ય કેમ કે રાજ્ય હવે આપણા તારનાર પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ હોજો. આમેન.